પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું પ્રવચન.
અર્થાત તું પાપના મલિન દુઃખદાયક સંગ્રહો જે પ્રગટ થાય છે એનાથી આ આત્મા એનાથી પણ ભગવાન આત્મા અંદર ચૈતન્ય મૂર્તિ જુદો વિરાજમાન છે. સમય સાર નો અર્થ છે શુદ્ધાત્મા. શુદ્ધાત્મા એટલે કે જે મલિન પરિણામ થી ભિન્ન છે અને અંતરમાં એના જ્ઞાન ને આનંદ એવા એવા અનંત ગુણ થી આત્મા તણે કાળ અભિન્ન અને પરિપૂર્ણ છે, વર્તમાનમાં છે. એવા શુદ્ધાત્મા ને વર્તમાન પુણ્ય પાપ ના આશ્રવ તત્વ થી જુદા પાડીને અંતરદ્રષ્ટિ કરીને આ ભગવાન આત્માનો અનુભવ કરવો એનું નામ ધર્મની શરૂઆત છે. એ આત્માના અનુભવને સંદર્ભનું ચારિકાણી મોક્ષ માર્ગ કહેવામાં અને એ વિદ્રાગી પરિણામ છે. વિદ્રાગી પરિણામ જેટલા તેટલા ધર્મરૂપ છે અને જેટલો રાજાદીનો ભાગ ઉત્પન્ન થાય એ બધો ધર્મ થી વિરુદ્ધ હોવાથી અધર્મ ભાવ છે. વિતરાગ ભાવ આત્મા ને સુખરૂપ છે અને પરાશ્રિત રાગ એ આત્મા ને દુઃખદાયક પરિણામ છે. એ દુઃખદાયક પરિણામ જાણીને આશ્રવ નું ફળ દુઃખ જાણીને એ કુંડને પાપના પ્રેમને આત્માએ છોડવો જોઈએ અને અંતરમાં ચૈતન્ય ભગવાન બિરાજમાન છે એનો પ્રેમ જગાડવો જોઈએ, એનો મહિમા કરવો જોઈએ. કુંડને કુંડના ફળનો મહિમા અનાદિ કાળથી અજ્ઞાન ભાવે કરતો આવે છે પણ એમાં બિલકુલ આત્મિક શાંતિ નો અંશ પ્રગટ થતો નથી. હવે અહીંયા અનાદિથી આત્મા પોતાના સ્વભાવને ભૂલીને આત્મા સ્વભાવે નાયક હોવાથી કેવળ જ્ઞાતા હોવા છતાં પણ બધાના આત્માની વાત ચાલે છે. પ્રત્યેક જીવ માત્ર એનો મૂળ સ્વભાવ નાયક ભાવ એનો મૂળ ભાવ છે અને એ નાયક હોવાથી તેઓ એ જ્ઞાતા જ છે પણ કરતા નથી. છતાં પણ અનાદિ કાળથી એવા પોતાના સ્વભાવને ભૂલીને હું જ્ઞાયક હોવાથી તેઓ નિશ્ચય જ્ઞાયક નો જ્ઞાતા છું અને વ્યવહાર નહી ગપર પરિણામ નો જ્ઞાતા છું એ વાત ચૂકી ગયો. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ નાના સંકરો વિધમ પર ભાવ કરતા આત્મા મોહ એમ વ્યવહાર જ્ઞાન. અજ્ઞાની પ્રાણીઓનો અનાદિ કાળથી વ્યામો છે કે હું કરતા છું ને આ પુણ્યને પાપના પરિણામ એ મારું કર્મ છે એ અજ્ઞાન ભાવ છે. એમ કે આત્મા પોતાના સ્વભાવને જ્ઞાનને કરે પણ એ રાગને કરે એવો આત્માનો સ્વભાવ નથી. છતાં પણ જ્ઞાનને કર્મ નહીં બનાવતો, રાગાદીને કર્મ બનાવતો એ ચાર ગતિમાં રખડે છે. એક સમય માત્ર પણ પુણ્ય પાપ થી ભીન અંદર સિદ્ધાનંદ આત્મા છે એને શ્રદ્ધા ને જ્ઞાન માં લેતો નથી. એ વર્તમાન પરિપૂર્ણ છે તો એમ પ્રશ્ન થાય કે છે તો કેમ દેખાતો નથી. દેખાતો નથી એનું કારણ જ્યાં નથી ત્યાં તું નજર કરી રહ્યો છો ને જ્યાં છે ત્યાં તું નજર કરતો નથી. તારી નજર નિમિત્ત માં છે, સંયોગ માં છે, કુંડ ને કુંડ ના ફળ માં. તારી દ્રષ્ટિ બહાર રખડે છે અને બહુ કદાચ અભ્યાસ કરે શાસ્ત્ર નો તો વર્તમાન વર્તતા જે પરિણામ ના ભેદ ના પ્રકારો છે, સાત તત્વ ના ભેદ અથવા નવ પદાર્થ ના ભેદ અથવા ચૌદ ગુણ સ્થાન ના ભેદ, ચૌદ માર્ગ ના સ્થાન ના ભેદો, એ ભેદ માં અટકે છે એની બુદ્ધિ. અને ભેદો નું જ્ઞાન થતા એને ભ્રાંતિ થાય છે કે હવે મને જ્ઞાન થયું, ભેદ ના લક્ષ્ય અભેદ નું જ્ઞાન થઈ શકતું જ નથી. ભેદો ને પણ જાણીને સાત તત્વ ને નવ પદાર્થ ભગવાને કયા, સર્વજ્ઞ ભગવાને કયા છે. સાત તત્વો અથવા નવ તત્વો એ સર્વજ્ઞ ભગવાને કયા છે, છ દ્રવ્યો સર્વજ્ઞ ભગવાને કયા છે. જીવના પરિણામના પ્રકારોની જાત થતા એ ચૌદ ગુણ સ્થાન માર્ગના સ્થાન આદિ પરિણામો કયા છે, સર્વજ્ઞ ભગવાને કયા છે. પણ એને જાણીને એના જાણપણામાં ન રોકાતા એને જાણીને બીજા દ્રવ્ય લિંગી મુનિ ની સામે જોવાનું નથી, અહિયાં પરની વાત ચાલતી જ નથી, અહિયાં તો પોતાની પૂર્વ પર્યાય ની વાત ચાલે છે. પૂર્વે અનંત વારે નગ્ન દિગંબર મુનિ સાધુ થયો, પોતાની વાત ચાલે છે. હો બીજાની આમ જોવાનું નહીં, પણ ત્યારે પણ એ પોતાના શુદ્ધાત્મા નું લક્ષ નક્કી હોય, છતાં ભૂતકાળ તો ગયો તે ગયો, ભલે ગયો, પણ વર્તમાન કાળ એમાં એક કાર્ય થઈ શકે એવું છે. એટલે આચાર્ય મહારાજ એક સ્પેશિયલ અધિકાર કરતા કર્મ અધિકાર સમયસાર માં રચના કરી. દિગંબર શાસ્ત્રો માં આવો સ્પેશિયલ કરતા કર્મ અધિકાર કોઈ શાસ્ત્રો માં નથી. કરતા કર્મ ના ભાવો ભરેલા છે પણ સ્પેશિયલ અધિકાર નથી. કેમ આ અધિકાર લખવાની કેમ જરૂર પડી આચાર્ય ભગવાન ને? આ સમયસાર શાસ્ત્ર માં તો નવ તત્વ નું વિવેચન છે. હવે નવ તત્વ ના શાસ્ત્રો માં જીવ જીવ અધિકાર પછી કરતા કર્મ અધિકાર કેમ લખવામાં આવ્યો, એનું કારણ શું છે? એક તો જગત ના જીવો અનાદિ કાળ થી ઈશ્વર ને કરતા માને, કરે ભૂલ પોતે ને નાખે ઈશ્વર ઉપર, એક એ મોટી ભૂલ ને અજ્ઞાન છે. બીજી ભૂલ એની એ છે કે પોતાના સ્વભાવને ભૂલીને રાગાદી પરિણામને સ્વતંત્રપણે કરતા બુદ્ધિ કરે અને આરોપ નાખે કે કર્મના આકરા ઉદય આવ્યા ને એટલે અમને હિંસાદીના પરિણામ છે, આ ક્રોધાદીના પરિણામ થવાનું કારણ કર્મનો ઉદય છે. એક કર્મને કરતા માને છે કેટલાક જીવો, કેટલાક ઈશ્વર ને કરતા માને છે અને કેટલાક કર્મ ને કરતા માને છે. દોષ કરે પોતે અને આરોપ આપે કર્મ ઉપર, એક સ્વયં માન્યતા દુઃખી છે, અજ્ઞાન ભ્રમ છે, મિથ્યા ભ્રમ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય નો કરતા હરતા બિલકુલ ત્રણ કાળ માં બની શકે નહીં. હા, પોતે પોતાના સ્વભાવ ને ભૂલીને અજ્ઞાન ભાવે કથન થી તે રાગાદી પરિણામ નો કરતા ને દુઃખ નો ભોગતા અજ્ઞાન ભાવે થાય છે. તો પણ એ આત્મા નો સ્વભાવ નહીં હોવાથી અજ્ઞાન ભાવે રાગરૂ કરતો તો પણ વિભાવ હોવાથી સ્વભાવ ના લક્ષ્ય છૂટી શકે છે. અજ્ઞાની પ્રાણી રાગાદી નો હું કરતા છું, પુણ્ય પાપ નો હું કરતા છું એમ માને છે, એ અજ્ઞાન છે ને એના ફળ માં એ દુઃખ ભોગવે છે. પણ એ અજ્ઞાન ભાવે પ્રણમવું ને રાગ ને કરવું એ આત્મા નો સ્વભાવ નથી પણ વિભાવ છે. અને વિભાવ હોવાથી આત્મભાન થતા અજ્ઞાન ટળે છે ને અજ્ઞાન જન્ય રાગ નું કર્તૃત્વ પણ છૂટી જાય અને આત્મા નું જ્ઞાન કર્મ થાય છે. શાસ્ત્ર નું જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન તે આત્મા નું કર્મ નથી. આત્મા નું જ્ઞાન કેમ કે જ્ઞાન આત્મા નું છે, જ્ઞાન શાસ્ત્ર નું નથી. જ્ઞાન છે ને કે આત્મા નું છે ડાયરેક્ટ. જ્ઞાન પર જ્ઞેય નું નથી, પર જ્ઞેય માંથી આવતું નથી, પર જ્ઞેય ના લક્ષ્ય થતું નથી, પર જ્ઞેય ની સામે જોવાથી જ્ઞાન થતું નથી. ધનુભાઈ, જ્ઞાન આત્મા નું છે, આત્મા માંથી પ્રવાહ આવે છે, આત્મા માંથી પ્રવાહ, અને ભાગે છે કે આ બહાર થી મારું જ્ઞાન આવ્યું એ ભ્રમ છે. એ જે જ્ઞાન આત્મા માંથી આવે છે આત્મા નું છે એમ અભિમુખ થઈને એ આત્મા ને જો સ્વીકારે કે આ જ્ઞાન તો આત્મા નું થાય છે, મને મારા જ્ઞાન માં આત્મા જણાઈ રહ્યો છે એમ જાણનાર ને અભિમુખ થઈ જાણીને જો આત્મા નું જ્ઞાન એક સમય માત્ર કરે તો અતિન્દ્રિય જ્ઞાન એને પ્રગટ થાય ને આત્મા નો અનુભવ થાય. એ આત્મા નો અનુભવ થાય ત્યારથી સંસાર નો અભાવ થઈ જાય, દ્રષ્ટિ અપેક્ષા એ સંસાર નો નાશ થઈ જાય. પછી અલ્પકાળ માં બે ચાર પાંચ ભાવ કોઈને હોય, કોઈને એકાદ નો હોય, વધારે માં વધારે 15 ભાવ અલ્પકાળ માં એની મુક્તિ. એ વાત હવે કહે છે કે તું તારા જ્ઞાન ને કર્મ બનાય પણ રાગ ને કર્મ ન બનાવ, જળ કર્મ ને કર્મ ન બનાવ, શરીર ની ક્રિયા ને કર્મ ન બનાવ. કર્મ એટલે કાર્ય, કર્મ એટલે કાર્ય. જ્ઞાન એ આત્મા નું કાર્ય છે ને સ્વભાવભૂત ક્રિયા હોવાથી જે આત્મા ને આનંદદાયક છે અને રાગાદી નું કર્તૃત્વ એ દુઃખદાયક ભાવ છે. હવે બહુચરણમાંની ગાથા લેવી છે એનું બતાવવું આપણે લઈએ. હવે શિષ્ય પૂછે છે કે સમજી શકાય એવી આ વાત છે, હો પંચમ કાળના જીવો સમજી શકશે એમ જાણીને કુંકુંડ આચાર્ય ભગવાને 2000 વર્ષ પહેલા શાસ્ત્રની રચના કરી. સમજી શકાય એવું છે, પોતાના ઘરની વાત છે, બીજાની વાત ન સમજી શકાય પણ પોતાની વાતો, પોતાના પરિણામ શું થાય એ પણ જાણી શકાય અને થતા પરિણામ નું જ્ઞાન થાય છે એ પણ જાણી શકાય અને જ્ઞાન નો પ્રવાહ જ્ઞાયક માંથી આવે છે એ પણ જાણી શકાય છે. તો હવે મથાળું માને છે કે હવે શિષ્ય પૂછે છે કે પ્રભુ જ્ઞાન માત્ર થી એટલે શુદ્ધ આત્મા ના અનુભવ રૂપ જ્ઞાન થી, શુદ્ધ આત્મા નું સ્વાનુભવ રૂપ જ્ઞાન થી અતિન્દ્રિય જ્ઞાન થી જો જ્ઞાન માત્ર થી જો આ જ્ઞાન ક્રિયા છે, જ્ઞાન ક્રિયા જ્ઞાન મોક્ષ, આત્માનું જ્ઞાન તે જ્ઞાન અને આત્મામાં લીનતા તે ક્રિયા, એ જ્ઞાન ક્રિયા જ્ઞાન મોક્ષ છે. આ દેહ બનવાની ક્રિયા જળની છે અને શુભ ભાવની એ ક્રિયા તો એ બંધનું કારણ છે, મોક્ષનું કારણ નથી. તો જ્ઞાન માત્ર થી એટલે શાસ્ત્રના જ્ઞાન થી એમ નહી, જ્ઞાન માત્ર થી એટલે શુદ્ધ આત્માની અભિમુખ થઈને જે શુદ્ધ આત્મા નો નિર્વિકલ્પ અનુભવ થાય એવું સ્વસંવેદન જ્ઞાન થી, જે જ્ઞાન માં અતિન્દ્રિય આનંદ નો સ્વાદ આવે એવા જ્ઞાન થી બંધનો નિરોધ એટલે નિશ્ચાતો નો અભાવ કઈ રીતે થાય છે, ભાવ બંધ નો અભાવ કેમ થાય છે, ભાવ બંધ નો અભાવ થતા દ્રવ્ય કર્મ ના બંધ નો પણ અભાવ થઈ જાય છે, એને આત્મા કરતો નથી. એ છે કે પ્રભુ એક માત્ર શુદ્ધ આત્મા નું આમ આશ્રમ થી જુદો પાડીને ભૂલ પાપ ના પરિણામ થી ભિન્ન અને જ્ઞાન ને આનંદ થી હું અભિન્ન છું એવું પ્રથમ સવિકલ્પ જ્ઞાન દ્વારા નિર્ણય કરીને પછી જે નિર્ણય કર્યો એમાં ઉપયોગ ને જોડીને જે આત્મા નો અનુભવ થાય એવું જે જ્ઞાન, એ જ્ઞાન માત્ર થી ભાવ બંધ નો મિથ્યાત્વ નો અભાવ કઈ રીતે થાય, શિષ્ય સ્વીકાર તો કર્યો કે આત્માના અનુભવ થી આશ્રમ નો નિરોધ તો થાય છે, ભાવ બંધ નો અભાવ તો થાય છે, પણ એની રીત શું છે કૃપા કરીને મને સમજાવો, એના ઉત્તર રૂપે ગાથા અસુચિતમ ચ વિનોર્ય ભાવમ ચ દુઃખદ કારણમ તીય તદો યતિ કુળદેવ અસુચિપાણે કરે તથા એ આશ્રવો ન જાણીને સાંભળે તો એનું કામ થાય એવી વાત છે કે ભાઈ તારો પ્રશ્ન છે કે કેવળ પાપના પરિણામ મલિન પરિણામ થી ભિન્ન ભગવાન અંતર આત્મા બિરાજમાન છે એના જ્ઞાન માત્ર થી જ એટલે શુદ્ધ આત્માના અનુભવ માત્ર થી જ ભાવ બંધ નો એટલે ભાવ દુઃખ નો અભાવ કેમ થાય એની રીત ને કળા તું સાંભળ. ગાથા નો અર્થ આક્રમણ પાપ બે પ્રકારના પરિણામ ને અભેદ કરીને તેને ભગવાન આશ્રવ કહે છે. આશ્રવ એટલે જેમ કોઈ વાણ ની અંદર કણું પડ્યું હોય અને એમાં પાણી ભરાવા માંડે તો એ વાણ ડૂબી જાય છે, એમ આ પોતાના સ્વભાવ ને ભૂલીને પરભાવ ને પરદ્રવ્ય ને મારા માનવા એવા જે મિથ્યાત્વ ના પરિણામ એનાથી નવા કર્મ નું આવાગમન થાય છે, જે ભાવ થી જળ કર્મ નું આવાગમન થાય તે ભાવ ને પરમાત્મા આશ્રવ કહે છે. આગંતુક ભાવ આશ્રવ એટલે આગંતુક ભાવ એ મહેમાન છે, ઉંદરે પાપના પરિણામ એ ઘરના મેમ્બર નથી, એ તો મહેમાન છે, એમાં પંડિતજી ને ત્યાં અત્યારે મહેમાન આવ્યા છે ને, પંડિતજી બોલાવ્યા છે બધાને સંતોષી લખીને, આખા સંઘે પંડિતજી નું નામ, એ બધા મહેમાન છે એક કાયમ રહેવા વાળા, એમાં પુણ્ય પાપ ના પરિણામ ઉત્પન્ન થાય છે, વ્રત અર્થ ના પરિણામ, એ મહેમાન છે, સ્વાંગ છે મારો સ્વભાવ, પુણ્ય ને પાપ ના પરિણામ બંને સમાન સમકક્ષી છે હો, આશ્રવો નું એટલે પુણ્ય ના પરિણામ અને પાપ ના પરિણામ નું અશુચી પણ, આ અશુચિ એટલે મલિન પરિણામ છે, જગત પુંજ ના પરિણામ ને પવિત્ર કહે છે, સર્વજ્ઞ વિકાસ પરમાત્મા એને મલિન ભાવ કહે છે. જરા શાંતિ થી મધ્યસ્થ થઈને પોતાની માન્યતા ને એક બાજુ રાખીને કઈ આ ત્રિલોક નો નાથ જીનેન્દ્ર ભગવાન નીળધ્વની માં ફરમાવે છે, પ્રભુ સાંભળ, તારા સ્વભાવ ને ભૂલી ને જયારે પુંજ ને પાપ ની વૃત્તિ ની લાગણી નું ઉત્થાન થાય છે ને, એ પુંજ ના પાપ ને તો બધા મલિન ને અપવિત્ર કહે, પણ પુંજ ને પણ અપવિત્ર ને મલિન કહેનાર તો એક સર્વજ્ઞ ભગવાન અને એના સંતો અનુભવી પુરુષ જ કહી શકે છે. આખું જગત પુંજ ને પવિત્ર માને છે, અહીંયા કહે છે અશુચિ પુંજ છે, અને એક બીજું વિપરીત પણ આત્મા ચૈતન્ય છે અને પુંજ ને પાપ ના પરિણામ જળ ચેતન છે, વિપરીત પણ છે. બે વાત કરી, ત્રીજી વાત કરી, તેઓ એટલે પુંજ પાપ ના પરિણામો જીવની પર્યાય માં થાય છે, પરિણામ એની વાત ચાલે છે. અહીંયા જળ કર્મ ને લોક કર્મ તો આત્મા ની સત્તા ની બહાર છે, એ તો આત્માની સત્તામાં દ્રવ્ય ગુણ પર્યાય માં આવતા જ નથી, આ તો દ્રવ્ય ગુણ દ્રવ્ય ગુણ માં નથી અને પર્યાય માં થાય છે. એવા જે પરિણામ એ દુઃખ ના કારણ છે, પાપ ના પરિણામ તો દુઃખ નું કારણ છે, પણ પુણ્ય ના પરિણામ પણ એકાંતે સર્વથા 100% દુઃખ નું કારણ છે. તત્વમાં છૂટછાટ ન હોય ભાઈ, તત્વમાં કોઈને બેસે ન બેસે, આ કઈ કોઈના ઘરની વાત નથી, આ સોનગઢ ના ઘરની વાત નથી, આ તો અનંત તીર્થંકર પરમાત્માઓએ કહેલી વાત છે, અને ભાવિ કાળે પણ આ ભારતમાં ચોવીસ તીર્થંકર થશે એ પણ આશ્રવને દુઃખનું જ કારણ કહેવાના છે. ઉંદરના પરિણામ દુઃખનું કારણ છે, દુઃખના કારણ છે એમ જાણીને મલિન છે, વિપરીતા છે, દુઃખનું કારણ છે એમ એના લક્ષણ થી જાણીને જીવ તેમનાથી નિવૃત્તિ કરે છે. જે ભાવ થી દુઃખ થાય એ ભાવને ડાયમંડ કરે, એ વેપાર માંડો હોય પેટી અને નુકસાન થતું હોય તો ભાઈ આ વેપાર બંધ કરો, આપણે આ વેપાર કરવો નથી, મહિનો માસ જોઈએ, પણ જો આમાં નુકસાન થતું હોય તો આ વેપાર બંધ કરી દે, બીજો વેપાર કરવો જોઈએ, મનાની કાળથી નુકસાની નો ધંધો કરી દો છે. પોતે પુન પાપ ના પરિણામ ઉત્પન્ન કરીને એના ફળ માં એકાંત સુખ એ આત્મા અજ્ઞાન ભાવે ભોગી રહ્યો છે. દુઃખ નું કારણ જાણીને આત્મા જયારે એનાથી નિવૃત્તિ લે છે, એટલે કે એની એકતા બુદ્ધિ તોડે છે, ઊંધને પાપના પરિણામ પ્રત્યે સ્વામિત્વ બુદ્ધિ છોડી દે છે, એકતા બુદ્ધિ તોડે છે અને આત્માની જ્ઞાનની સાથે એકતા કરે છે, ત્યારે પણ પાપ ની સાથે ભિન્નતા નું ભાન થાય છે. તેમનાથી નિવૃત્તિ કહે છે. ટીકા, હવે નો વિસ્તાર. ટીકા એટલે વિસ્તાર. ટીકા એટલે કુંકુણ આચાર્ય ભગવાન 2000 વર્ષ પહેલા થયા. એમણે મોરા પ્રાકૃત માં શ્લોકો લખ્યા, ગાથા, અને એના ઉપર સંસ્કૃત ટીકા, આત્મખ્યાતિ નામની ટીકા. અમૃતચંદ્ર આચાર્ય ભગવાન સમર્થ થયા ભાવલિંગી સંત. અરે મુનિરાજ ની દશા ની વાત શું કરી. એને રાત્રિના પાછલા કોરે થોડી સેકન્ડ ની માત્ર ઊંઘ હોય, દિવસ ના તો ઊંઘ આવે જ નહી. એ આ તો વસ્તુની સ્થિતિ છે, આ તો વસ્તુની સ્થિતિ છે. અને અતિન્દ્રિય આનંદ નું ભોજન કરે, ક્ષણમાં નિર્વિકલ ધ્યાન ને ક્ષણમાં સવિકલ્પ થાય. નિત્ય આનંદ ના ભોજન કરનારા એવા ધર્માત્માઓ અંતરાત્મા અલ્પકાળ માં પરમાત્મા થવાની ખોજ કરાવવા તેઓ શ્રી એ ટીકા કરી છે કે આત્મખ્યાતિ એટલે આત્માની પ્રસિદ્ધિ કેમ થાય. આત્મખ્યાતિ એટલે આત્માની પ્રસિદ્ધિ એટલે આત્માનો પ્રત્યક્ષ અનુભવ. આત્મા આવો છે ને આત્મા આવો છે ને આત્માને શાસ્ત્ર માં આમ લખ્યો છે ને શ્રી ગુરુ આત્માનું આવું સ્વરૂપ કહે છે એ નહીં, એ નહીં, એ અનુમાન નો વિષય નથી. આ અનુભવ થી પ્રત્યક્ષ થાય છે આત્મા, એને આત્મખ્યાતિ કહેવામાં આવે છે. આત્માની પ્રતીતિ થાય, પોતાને ભાન થાય આત્માનું કે મારો આત્મા આવો છે, એને બીજાને પૂછવાની જરૂર પડે નહીં. સાગર જીભ ઉપર ફૂકે તો પૂછતો હોય છે કે આ સાગર મને કેવી લાગી, ખાટી તીખી ગરી એમ કોઈ પૂછે. કિશોરભાઈ કોઈ પૂછે કેમ કે અનુભવ ને સાક્ષી ની જરૂર ન હોય. અનુભવ ને સાક્ષી ની જરૂર. એમાં આચાર્ય ભગવાન કે છે કે આત્મખ્યાતિ નામ ની ટીકા ની રચના કરું છું અને આત્માની પ્રતીતિ થશે. આત્મા ભલે અનાદિનો અપ્રતીત રહ્યો પણ હવે આવા પરમાગમ શાસ્ત્ર તને નિમિત્ત પડે મળ્યા અને તને સાંભળવાની રુચિ થઈ અને સમજવાની વિશેષ જિજ્ઞાસા થઈ ગઈ છે તો તને તારું આત્માનું સ્વરૂપ સમજાશે અને અનુભવમાં પણ આવશે. એ આત્મખ્યાતિ ટીકા ની હવે રચના કરે છે. ટીકા એટલે વિસ્તાર. દ્રષ્ટાંત આપે છે. દ્રષ્ટાંત સિદ્ધાંત ને સિદ્ધ કરવા માટે સામાન્ય જન સમુદાયો એ આત્માના સ્વરૂપ ને યથાર્થપણે સારી રીતે સમજી શકે એટલા માટે છેલ્લા એના અનુભવમાં આવે એવા દ્રષ્ટાંતો આપે. જળમાં સેવાળ છે તે મોં છે, મેલ છે. પાણી ઉપર જેમ સેવાળ હોય અંદર પાણી સ્વચ્છ છે પણ ઉપર એનો થર ગામી જાય સેવાળ નો. તે સેવાળ છે તે મોં છે, મેલ છે. તે સેવાળ ની માફક આશ્રવો એટલે પુણ્ય પાપ ના પરિણામ, વ્રત અવ્રત ના પરિણામ, તમામ પ્રકારના ઉદય ભાવ કઈ પણ બાકી નહીં. એ સેવાળ ની માફક આશ્રવો મળ પણે મેલ પણે અનુભવાતા હોવાથી અશુચિ છે, અપવિત્ર છે. આ પુણ્યના પરિણામ પવિત્ર નથી. ભગવાન આત્મા પવિત્ર છે અને પુણ્ય પાપ ના પરિણામ અપવિત્ર મલી મેલ છે. એમ પેલા એના સ્વરૂપ ને તો તું જાણ, પુણ્યને પવિત્ર માની બેઠો છો પણ એ ભાવ તો અપવિત્ર છે. એનાથી જુદો ભગવાન આત્મા છે તે પવિત્ર છે. એમ એના સ્વરૂપ ને જાણીને તું એમાંથી આત્મ બુદ્ધિ છોડી દે. ઊંઘ છોડી દે એમ નહી, ઊંઘ ન છૂટે. આ માર્મિક વાત છે, માર્મિક. જગત કેમ જાણે છે કે જયારે પુણ્ય હે કે છે ત્યારે પુણ્ય છોડી દેવું અને પાપ ને કરવું, એમ પુણ્ય હે થતું નથી, એમ હે નો અર્થ નથી. પુણ્ય ને પાપ ના પરિણામ બંને મલિન હોવાથી અપવિત્ર હોવાથી હે છે. હે છે એટલે કે એ ઉપેક્ષા કરવા યોગ છે, મારો સ્વરૂપ ને મારો સ્વભાવ જેમ જે મારી ચીજ નથી, જળ કર્મ મારી ચીજ નથી, એમ પુણ્ય ને પાપ ના પરિણામે વિભાવ હોવાથી મારો સ્વભાવ નથી એમ જાણીને એમાં હું આત્મબુદ્ધિ છોડી દઉં. ભૂતકાળ માં એ પરિણામ મારા નહોતા એમ જાણીને પ્રતિમુક્ત પ્રતિક્રમણ કરું છું અને વર્તમાન પુણ્ય પાપ ના પરિણામ થાય છે તે મારા વર્તમાન માં નથી, મારું તો જ્ઞાન છે એમ જાણીને આલોચના કરું છું અને ભાવિ કાળ માં કદાચ બે ચાર ભાવ હજી બાકી હશે અને પુણ્ય પાપ ના પરિણામ આવશે નીચલી ભૂમિકામાં, ઉપલી ભૂમિકામાં પુણ્ય ના પરિણામ આવશે તો પણ હું એનો સ્વામી નહીં થાઉં, એની હું અત્યારે પ્રતિજ્ઞા પ્રત્યાખ્યાન કરું છું. આનું નામ પ્રતિક્રમ પ્રત્યાખ્યાન ની આલોચના છે. વર્તમાન ની આલોચના ભૂતકાળ ના પ્રતિક્રમ ને ભાવિ ના પછાણું પ્રતિજ્ઞા કરું છું. મને પૂર્ણાનંદ ની પ્રાપ્તિ, કેવલ જ્ઞાન ની પ્રાપ્તિ થવા પહેલા કદાચ એકાદ બે ચાર પાંચ છ વર્ષે આવશે આવશે અને કદાચિત નીચલી ભૂમિકામાં કુલ પાપ ના પરિણામ આવશે. અમારી મુનિ દશા થશે ત્યારે શુભ ભાવ પાંચ મહાવ્રત ના આવશે, પણ એ પાંચ મહાવ્રત ના પરિણામ નો હું સ્વામી નહીં થાઉ એમ અત્યારે હું પ્રતિજ્ઞા કરું છું. એક નાયક ભગવાન આત્મા ની સાથે સ્વસ્વામી સંબંધ જોડ્યો, એને પુણ્ય પાપ ના પરિણામ ની સાથે સ્વસ્વામી સંબંધ છોડી દીધો, એનો ત્યાગ કર્યો છે. એ મારું સ્વ ને હું એનો સ્વામી એ સ્વપ્ન માં નહીં આવે. આ એનું નામ પુણ્યને હે એમ કહેવામાં, પુણ્યને છોડીને પાપ કરવું એનું નામ હે કરવું નથી. પુણ્ય છે એટલે શું કે પુણ્યથી ધર્મ થાય એ હું જે માનતો હતો એ મિથ્યા માન્યતા હું કરી દઉં છું, એનું નામ પુણ્ય પ્રત્યે ઉપેક્ષા ને હે બુદ્ધિ કહેવામાં. જે આદર બુદ્ધિ હતી, જે ધર્મ બુદ્ધિ હતી, ઉંઘના પરિણામમાં ધર્મ બુદ્ધિ હતી. થોડું પુણ્ય કરે, શરીર સારું હોય તો ઉપવાસ આદિ કરે, પૈસા વાળા તાન આપે ને પુણ્યના પરિણામ થાય, પંડિતો હોય તો શાસ્ત્ર વાંચે ને કશાયની મંદતા થાય, એ બધા પુણ્યના પરિણામ. એને એ પુણ્ય ના પરિણામ જે દુઃખદાયક ભાવ અને બંધનું કારણ હતું એને હું મોક્ષ નું ધર્મ નું સાધન માનતો હતો. હવે શ્રી ગુરુ મને મળ્યા, દિગંબર સંતો ના ભેટા મને થયા, એને મને કહ્યું કે પુણ્ય ના પરિણામ થી ધર્મ થાય એ માન્યતા તું છોડી દે. એ માન્યતા મિથ્યા તો છે, પુણ્ય ના પરિણામ મિથ્યા તો નથી. ઉંદના પરિણામ ને ધર્મ માનવો તે મિથ્યાત છે. ઉંદના પરિણામ તો સાધક ને પણ ચતુર્થ ગુણ સ્થાને હોય, પંચમ ગુણ સ્થાને દેશ રત્ના ભાવ હોય, છઠ્ઠા ગુણ સ્થાને ભાવ રત્ના ભાવ એ બુદ્ધિ હોય છે. એમાં ઉપાધે બુદ્ધિ હતી, ઉપાધે બુદ્ધિ જ્ઞાન પરમાત્મા ને દ્રષ્ટિમાં ગ્રહણ કર્યો ને પકડ્યો શ્રદ્ધા જ્ઞાન માં, પછી પરિણામ આવે છે એનો જાણદારી છે. પણ આ પરિણામ મારા ને મારું સ્વ ને હું એનો સ્વામી, હું કરતા ને મારું કર્મ એમ સપનામાં પણ હતો, એનું નામ પુણ્યના પરિણામ ને હે કર્યા એમ કહેવામાં આવે છે. પુણ્યના પરિણામ નું અસ્તિત્વ ભલે હો પણ એમાં ઉપાધે બુદ્ધિ નહીં, પણ એમાં ત્યાગી બુદ્ધિ એનું નામ પુન હેગ્રામાં આવે છે. આ બધી સમજણ કરવા જેવી છે. જ્ઞાનીઓને કઈ એમ કેવું નથી. અન્ય મતી પણ એવો ઉપદેશ આપે કે પુન છોડીને તમે પાપ કરો. અન્ય મતી પણ ઉપદેશ આપે તો જૈન દર્શન કઈ એવો ઉપદેશ આપે થાય એવો ઉપદેશ હોય શકે. ધર્મ માનતો તો એ છોડી દે, મિથ્યા માનતા છોડી દે, મિથ્યા તો છોડી દે. પુણ્ય ના પરિણામ તો થોડો ટાઈમ રહી જશે, થોડો ટાઈમ આવશે, જવા માટે આવશે, રહેવા માટે તો હવે આવશે, સાજો કાળ રહેશે તો નહીં. એક એ છે એનું સ્વરૂપ પેલા નવ તત્વ ના સ્વરૂપ ને જેમ છે તેમ સમજવું, એના લક્ષણો સમજવા જોઈએ, એના ફળને સમજવું જોઈએ, એના કારણ કાર્યને સમજવું જોઈએ. અહીંયા આચાર્ય ભગવાન ફરમાવે છે, પ્રભુ સાંભળ શાંતિથી, કે આશ્રવ મળપણે મેલપણે અનુભવાતા હોવાથી અશુચિ છે, અપવિત્ર પરિણામ છે. આ દેવગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધા અને જ્ઞાન ને આચરણ નો જે વિકલ્પ ઉઠે છે ને પ્રભુ, કઠણ લાગે પણ વસ્તુ સ્વરૂપ જેમ છે તારે સમજવું. તો એ પરિણામ અપવિત્ર છે, એ પરિણામ કોઈ પવિત્રતા એમાં નથી. ત્યારે પવિત્ર કોણ છે? આ અપવિત્ર છે ત્યારે પવિત્ર સામે કોઈ બીજી ચીજ છે કે નહીં બતાવે છે. અને ભગવાન આત્મા તો જો ભેદ જ્ઞાન ચાલે છે, હો સ્વભાવ અને વિભાવ વચ્ચે નું ભેદ જ્ઞાન. નમોકાર મંત્ર તો માતા પિતા એ આપ્યો જન્મતા, પણ ભેદ વિજ્ઞાન નો મંત્ર તો જયારે અનુભવી પુરુષ કોઈ મળે છે ત્યારે એ ભેદ વિજ્ઞાન નો મંત્ર આપે. જે ભેદ વિજ્ઞાન ની ઉપલબ્ધિ થી આત્મા નો અનુભવ થાય છે અને આશ્રમ રોકાઈ જાય છે, અને વિશેષ ભેદ જ્ઞાન થી લીન થાય તો અલ્પકાળ માં કેવળ જ્ઞાન ની પ્રગટતા મોક્ષ કરતા પ્રગટ થાય. મોક્ષ એટલે પૂર્ણ આનંદ ની ઉપલબ્ધિ, એનું નામ મોક્ષ છે. મોક્ષ એટલે મોક્ષ ક્યાં થતો હોય છે? જિલ્લા ઉપર મોક્ષ થતો હોય છે. મોક્ષ અહીંયા થાય છે. મોક્ષ કયો? નિજ શુદ્ધતા. મોક્ષ કયો? પોતાના પરિણામ ની પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટ થાય, વિકરાગતા પરિપૂર્ણ અતિન્દ્રિય આનંદ પ્રગટ થાય. શક્તિમાં જે આનંદ રહ્યો હતો એ આનંદ નાથનો એકાગ્ર થઈને લીન થતા એમાં વ્યક્ત પર્યાયમાં અવસ્થામાં પૂર્ણ આનંદ ની પ્રાપ્તિ થાય, એને પરમાત્મા મોક્ષ દશા કહે છે. દુઃખ નો આત્યંતિક અભાવ, દુઃખ નો સર્વથા દશામાંથી અભાવ થાય અને પરિપૂર્ણ અનાકુળ આનંદ ની પ્રગટતા થાય, એને પરમાત્મા કેવળ જ્ઞાન કહે છે, એને મોક્ષ કહે છે. એ મોક્ષ નું કારણ મોક્ષ નો માર્ગ છે, અને એ મોક્ષ માર્ગ નું કારણ આશ્રયભૂત પવિત્ર પરમાત્મા છે. મોક્ષ, મોક્ષ નું કારણ અને મોક્ષ ના કારણ નું કારણ, ભગવાન આત્મા આશ્રે છે. ભગવાન આત્મા તો ભગવાન ચાર ગતિ ના જીવો બધા ભવ્યો કે અભવી, ભવ્યો કે નિકટ ભવ્ય હો કે દૂર ભવ્ય હો, બધા આત્મા ભગવાન છે, જ્ઞાનવાન છે, જ્ઞાન ની લક્ષ્મીવાન ભગવાન આત્મા છે. અને ભગવાન આત્મા તો આ ભગવાન ક્યાં છે? ક્યાં ભગવાન ની વાત ચાલે છે? આ અંદર માં અત્યારે ભગવાન બિરાજમાન છે, અત્યારે ભગવાન બિરાજમાન છે. હો દેવમાં દેહ થી ભિન્ન, ધર્મ થી ભિન્ન, રાજ થી પણ ભિન્ન, અને જ્ઞાન ને આનંદ થી અભિન્ન, શાશ્વત ચૈતન્ય મૂર્તિ બિરાજમાન ભગવાન આત્મા. ભગવાન આત્મા તો સદાય જો સદાય કદવાગ્રો છે. આ બધી માર્મિક વાતો છે. જેમ પાણી છે ને, એ માટીના સંગે એની અવસ્થા મલિન થાય છે. માટીના સંગે પાણીની અવસ્થા મલિન થાય છે. જે સમયે જે વખતે પાણીની અવસ્થા મલિન છે, તે વખતે પાણી 200% સ્વચ્છ અને નિર્મળ છે. જે વખતે પાણીની મલિન અવસ્થા વિદ્યમાન છે, તે વખતે પાણીનો જે સ્વભાવ શક્તિરૂપ છે, એ સ્વચ્છ અને અતિ નિર્મળ રહેલો છે. એમ જો એક પદાર્થની એવી સ્થિતિ જાણવામાં આવે છે, તો આ વર્તમાન આત્મા વર્તમાનમાં ભગવાન આત્માને ભૂલીને વર્ણે પોતાનું માની મમતા કરીને મોહરા દ્વેષ રૂપે પરિણમતો પર્યાયમાં મલિનતા છે. તે સમયે ભગવાન આત્મા તો સદાય ત્રણેકા હંમેશને માટે અત્યારે સદાય શબ્દ પીડ્યો છે. આ તો વિખ્યાતોના જે ઉતારી નાખે એવા મંત્રો છે. વેદ જ્ઞાન થી ચૈતન્ય દેવ હાજર થાય છે. સદાય ત્રણેકા હંમેશને માટે અતિ નિર્મળ, નિર્મળ ની આગળ વિશેષણ મૂકવું અતિ એમ કેમ મૂક્યું? નિર્મળ શબ્દ ન વાપરતા અતિ નિર્મળ કેમ કહ્યો? કે સંવર નિદ્રા ને મોક્ષ ના પરિણામ નિર્મળ છે, પણ દ્રવ્ય સ્વભાવ તો અતિ નિર્મળ છે. શું કહ્યું? એક એક શબ્દ ની કિંમત છે. ભગવાન આત્મા ની આગળ કહ્યું કે સદાય હંમેશ ને માટે ત્રણેકા અને અતિ નિર્મળ. અતિ એટલે સર્વથા એ આત્મા શુદ્ધ ત્રણેકા રહેલો છે. સંવર નિદ્રા ના પરિણામ ને મોક્ષ ના પરિણામ તો નિર્મળ થાય છે, અને ભગવાન આત્મા તો સદાય અને અતિ નિર્મળ છે, સર્વથા નિર્મળ છે, નિરપેક્ષ નિર્મળ છે. સંવર નિદ્રા ને મોક્ષ ના પરિણામ તો સાપેક્ષ નિર્મળ છે. એમાં તો ભાવ કર્મ ને દ્રવ્ય કર્મ ના અભાવ ની પણ અપેક્ષા આવે કે પણ ભગવાન આત્મા અંદર માં બિરાજમાન છે, એને તો ભાવ કર્મ ના અભાવ ની અપેક્ષા વિના સહજ સ્વભાવ અનાદિ અનંતથી નિર્મળ રહેલો છે. એને તું દ્રષ્ટિ માં લે, એને તું ધ્યાન માં, એનું તું ધ્યાન કર. એ તો ઉદ્દેશ ના કથન માં ધ્યાન કરે એમ કહેવાય, બાકી તો ધ્યાન પણ કર. આ રીતે પણ ઉદ્દેશ બોધ માં તો એમ જ હોય ને કે તમારો ઉપયોગ બહાર છે, એ ઉપયોગ ની અંદર માં વાળો ને આત્મા માં જોડો. ઉપયોગ ને આત્મા માં જોડવો એમના યોગ છે, અને ઉપયોગ આત્મા માં જોડાય ને અનુભવ થાય એને યોગી કહેવામાં આવે છે. અત્યારે ધ્યાન ની શિબિરો બહુ હાલે છે. ધ્યાન ના નામે ઢોંગ, ધ્યાન ના નામે શિબિરો બહુ ચાલે છે. એનું ધ્યાન ધ્યેયના સ્પષ્ટ જ્ઞાન વિના કદાપી ધર્મ જ્ઞાન પ્રગટ થઈ શકતો. આખું જગત ધ્યેયમાં ભૂલું છે. એ તત્વ શું છે એની ખબર નથી, આત્મા શું છે એની ખબર નથી. અમે આત્માનું ધ્યાન કરીએ કે ધ્યાનમાં શું લાગે છે? કોઈ વખતે પ્રકાશ દેખાય, કોઈ વખતે અંધારું દેખાય છે, ને કોઈ વખતે તો એવું અંદરમાં મનમાં શાંતિ શાંતિ દેખાય છે. એ શાંતિ નથી અશાંતિ કે ભાઈ, ધ્યાનના નામે ઠગાયું તું. જગત છે ને, જગત માં તો બધું ચાલે. દુકાને વાળા જઈએ, દુકાને વાળા તો એમ કહે છે કઈ અહીંયા કે પ્રભુ સાંભળતો અહીંયા સમયસાર સુધી આવ્યો છો ને, સમયસાર સાંભળવા આવ્યો છો ને, તારા કોઈ માં ભાગી છે કે આ વાત તું સાંભળવા તૈયાર છો? ચક્રવર્તી કરતા પણ કુલ વધી જાય ત્યારે જ્ઞાની ની વાણી નો યોગ કાળ ઉપર આવે છે. અસાધારણ ગુણ આત્મા ની વાત સાંભળવા પડી એ અસાધારણ ગુણ નું ફળ છે, પણ એનાથી ધર્મ થતો ગુણ થી સંયોગ મળે છે, પણ ગુણ થી સ્વભાવ મળતો જો ગુણ થી સંયોગ પણ મળે અને પુણ્ય થી સ્વભાવ પણ પ્રાપ્ત થાય તો નિર્ધન રહી જાય, તો નિર્ધન તો શ્રીમંતો ને ધર્મ થાય. અને નિર્ધન ધર્મ વિના નો એને કરવાની બુદ્ધિ છે, એને ખબર પડી જાય કે સરકારે કોઈ કરવું તો મને દુઃખ થાય, એમ એને સરકાર જ્ઞાન માં આવે તો કુલ હું કરું એવો અભિપ્રાય છૂટી જાય. શ્રદ્ધા નો દોષ છે, શ્રદ્ધા નો દોષ ગ્રસ્ત અવસ્થામાં નીકળે છે, ચારિત્ર નો દોષ ગ્રસ્ત અવસ્થામાં છૂટતો નથી. આ બે પ્રકાર જુદા છે, કોઈ એટલો ભેદ ને તફાવત પણ કરેલી કે કુંડના પરિણામ આવે ખરા એ ચારિત્રનો દોષ, અને આ કુંડના પરિણામ મારા ને મેં કર્યા અને કરતા કરતા મને ધર્મ થાય એ કુંડના પરિણામ ની સાથે મિથ્યાત્વનો દોષ લાગી જાય છે, એટલે એ કુંજ ના પરિણામ નું નામ અનંતા નું બુદ્ધિ કસાય થઈ જાય છે. સાધક ને કુંજ ના પરિણામ આવે ખરા, પણ એ કુંજ ના પરિણામ કરવા લાયક છે અને હું એનો કરતા છું એમ એના અભિપ્રાય માં સપનામાં પણ હોતો નથી. કેમ કે એ દુઃખ નું કારણ છે જાણી લીધું, અને એને અનુભવ થી જાણ્યું કે કુંજ ના પરિણામ પણ દુઃખ નું કારણ છે. વર્તમાનમાં કુંજ ના પરિણામ થાય ત્યારે દુઃખ, અને એના નિમિત્તે કર્મ નો બંધ થાય એ પણ દુઃખ નો નિમિત્ત, એ દુઃખ નો આ દુઃખ નું ઉપાદાન અને નવું કર્મ બંધાય દુઃખ નો નિમિત્ત. આમાં ક્યાં પરંપરા રહી? ગપ્પા મારે જગત ના જીવો સત્પુરુષ નો યોગ એને પ્રત્યક્ષ ન થયો હોય સમજી શકે? આશ્રમો આકુરતા ના દુઃખ ના ઉપજાવનારા હોવાથી દુઃખ ના કારણો છે ભાઈ, પાપ ના પરિણામ તો દુઃખ ના કારણ છે, હિંસા જો ચોરી એ તો દુઃખ ના કારણ છે, પણ અહિંસા આદિ ના પરિણામ પણ દુઃખ નું કારણ છે. સામાયિક નો સ્વભાવ, પ્રતિક્રમણ નો સ્વભાવ, આલોચના નો સ્વભાવ, એ પ્રત્યાખ્યાન નો સ્વભાવ, એ પણ એકાંત દુઃખ નું કારણ છે, સર્વતા દુઃખ નું કારણ છે. એમાં ઠાકોર સુખ નો આવતો આમાં લખેલું છે, એનો વિસ્તાર ચાલે છે. આમાં લખેલું છે મારા ઘરની આશ્રમ લખે છે, આશ્રમ એ પૂજા આશ્રમ ને અનુભવ કરી નાખા
આશ્રવો આપણું પાણી ઉઠાવનારા હોવાથી દુઃખ ના કારણો છે, બિલકુલ સુખ નું કારણ નથી આત્મા. અને સામે ભગવાન આત્મા તો સદા અનાકુળ નિરાકુળ સ્વભાવ ને લીધે કોઈ નું કાર્ય તેમજ કોઈ નું કારણ ન હોવાથી દુઃખનું કારણ થાય. રાગ નું કારણ આત્મા નથી, ફૂલ પાપ નું પરિણામ થાય એનું કારણ આત્મા નથી. જો દુઃખ નું કારણ આત્મા હોય તો નિત્ય દુઃખ રહ્યા જ કરે, કોઈ કાળે દુઃખ ની નિવૃત્તિ થઈ શકે. આ આત્મા છે તે વર્તમાન આશ્રવ પ્રગટ થાય છે, જે આકુળતા ને ઉપજાવનારા છે, તેથી તે દુઃખદાયક પરિણામ છે. એ દુઃખદાયક પરિણામ નું કારણ જ્ઞાયક ચિદાનંદ આત્મા થઈ શકતો નથી. તો કારણ અનુવિધાયી કાર્યાણી થયા જ કરે. જો આત્મા કારણ હોય તો નિત્ય આત્મા દુઃખી જ રહ્યા કરે. દુઃખ થી કોઈ થી જીવ છૂટી શકે? જયારે દુઃખ નું દુઃખ પાપ ના પરિણામ તો થાય છે, તો એ ક્યાંથી આવે છે, શું છે? એને જ્યાં સુધી જીવ એમ માનશે કે આ રાગ નું હું કારણ છું ને દુઃખ નું કારણ છું, એમ મિથ્યા માન્યતા અજ્ઞાન છે, ત્યાં સુધી અજ્ઞાન ની ખાંડ માંથી એ પુણ્ય ને પાપ ના પરિણામ નો જન્મ થયા કરશે. જે સમયે માને કે હું દુઃખ નું કારણ નથી, દુઃખ નું કારણ મારો સ્વભાવ ન હોય, વિભાવ નું કારણ સ્વભાવ ન હોય, વિભાવ જે આશ્રવો છે એ કશાય નું કારણ અકશાય સ્વભાવ ન હોય, રાગ નું કારણ નિરાગી પરમાત્મા રાગ નું કારણ ન બની શકે. જેને રાગ નું કારણ ભાસે છે એને એકતા ભાસે છે, એકતા થી અજ્ઞાન થી એ કારણ બનાવે છે આત્માને. હું કારણ નથી, હું તો આત્મા છું, એ જ સમયે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય અને દુઃખ નો અભાવ, એકતા બુદ્ધિ નો અભાવ થાય ને અંશે આનંદ આવે એવી દશા છે. સદાય ભગવાન આત્મા તો સદાય ત્રણેકા નિરાકુળતા અનાકુળ આનંદ ના સ્વભાવ થી ભરેલો હોવાથી કોઈ નું કાર્ય નથી. કોઈ દેહ છે તો આત્મા નું અસ્તિત્વ છે, આ કર્મ છે તો આત્મા નું અસ્તિત્વ છે, ભાવ કર્મ છે તો આત્મા નું અસ્તિત્વ છે, એમ કોઈ નું એ કાર્ય નથી. એ સ્વયં ચિત વસ્તુ અનાદિ અનંત છે, એ કોઈ નું કાર્ય નથી. અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ના પરિણામ પ્રગટ થાય, એ પણ વ્યવહાર રત્નોત્તરી ના કારણ થી પ્રગટ થતા નથી. માટે મોક્ષ નો માર્ગ પણ એ સ્વયં સિદ્ધ છે, કોઈના કારણે થાય છે નહીં, અને કોઈનું કારણ નહીં હોવાથી આત્મા છે. એ રાગ દ્વેષ ના ભાવો થાય એનું કારણ નથી, આશ્રવ થાય ઉજે એનું કારણ, કર્મ બંધાય એનું કારણ નથી આત્મા. આ જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મ બંધ થાય છે ને એનું કારણ ભગવાન આત્મા નથી, એનું નિમિત્ત કારણ રાગાદી અજ્ઞાનમય ભાવ છે. પણ ભગવાન આત્મા ભાવ કર્મ નું કારણ નહીં, દ્રવ્ય કર્મ નું કારણ નહીં, ને શરીર નું કારણ આ ભેદ જ્ઞાન ના ઊંચા પ્રકાર ની વાત ચાલે છે. આનું હું કારણ છું, આ કાર્ય નું હું કારણ છું, તો દ્રષ્ટિ એની કાર્ય ઉપર રહેશે અને પોતાનું અજ્ઞાન ઉભું થશે. છતાં પણ ત્રિકાળ દ્રવ્ય તો કારણ થશે, ત્રિકાળ સ્વભાવ ને કારણ માનવાની ભૂલ કરે તો પણ સ્વભાવ તો કારણ થઈ શકે. શું કહ્યું ધનુભાઈ? માને કે આ રાગ દ્વેષ ને દ્રવ્ય કર્મ ને લોકર્મ નું કારણ હું છું, આ કર્મ બંધાય મારા કારણે બંધાય છે. સિદ્ધ ને બંધાતા? સિદ્ધ ને નથી બંધાતા આઠ કર્મ, પણ આ મારા કારણે આઠ કર્મ બંધાય. મારા કારણે કોના કારણે? મારા કારણે કોના કારણે? ખરો પ્રશ્ન. પ્રત્યક્ષ કરે, પ્રત્યક્ષ કરો એનું કે ભગવાન જે આત્મા છે એ કોઈનું કારણ થાય નહીં ભાઈ. કારણ પરમાત્મા રાગ નું દુઃખ નું કારણ ન થાય, તારી ભૂલ થાય. છતાં તું માન કે હું એનું બંધ નું કારણ છું, ભાવ આશ્રવ ને ભાવ બંધ નું કારણ હું છું એમ કદાચી માને ભલે, તો એનું અજ્ઞાનભૂત હશે. પણ ત્રિકાળ સામાન્ય ભગવાન આત્મા તો એનું કારણ થઈ શકે? એક સમય કારણ થાય તો સૌ સમય કારણ થયા કરે. એક સમય માત્ર પણ ભગવાન આત્મા જો રાગ નું કારણ બની જાય તો એક સમય તે સૌ સમય, પણ એક સમય માત્ર પણ આત્મા શુદ્ધ ચિદાનંદ આત્મા રાગ નું કે દુઃખ નું કારણ બની શકે. કારણ થવાના સ્વભાવ નો એમાં ત્રિકાળ ભાવ છે. રાગ ને દુઃખ નું કારણ થવાનો સ્વભાવમાં ત્રિકાળ અભાવ છે, તેથી એ કારણ બની શકે નહીં. કરતાય નથી ને કારણ પણ, કરતાય નથી ને કારણ પણ નથી આત્મા તો. હજી તો આશ્રવ નું કારણ નથી એમ ચાલે છે વાત, ખરેખર તો મોક્ષ નું કારણ પણ આત્મા છે. પણ અત્યારે તો આ લિમિટેડ પાઠ ચાલે છે, એટલો પાઠ ચાલે છે એટલું સમજાય તો પણ ઘણું છે. દુઃખ નું કારણ જ છે, અર્થાત દુઃખ નું કારણ ભગવાન આત્મા નથી. સુખ સાગર પરમાત્મા દુઃખ નું કારણ નથી. શીતળ સ્વભાવી જે પાણી છે એની વર્તમાન અવસ્થા ઉષ્ણ થઈ છે, એ ઉષ્ણ પર્યાય નું કારણ શીતળ સ્વભાવ નથી. એનું ઉપાદાન કારણે નથી ને એનું નિમિત્ત કારણ કોણે નથી. શું કહ્યું? પાણી ઊંડું થાય છે ઉષ્ણ, એનું ઉપાદાન કારણ ત્રિકાળ કે શીતળ સ્વભાવ એ ઉષ્ણતા નું કારણ નથી, અને એનું નિમિત્ત કારણ પણ એનો સ્વભાવ નથી. ઉપાદાન કારણ એ ક્ષણવર્તી પર્યાય ક્ષણિક ઉપાદાન કારણ, નિમિત્ત કારણ અગ્નિ નું નિમિત્ત પણ છે. પણ પાણીમાં તો ઉપાદાન પણ એ પણ કારણ નથી ને નિમિત્ત પણ કારણ નથી. એમાં ભગવાન આત્મા વર્તમાનમાં જે પુનર્પાપ ના આશ્રવ પ્રગટ થાય છે એનું ઉપાદાન કારણ આત્મા નથી અને નિમિત્ત કારણ પણ આત્મા નથી. કેમ કે આત્માને આશરે એ ભાવ થતા નથી. જેના આશરે થાય તેને નિમિત્ત કારણ કહેવામાં આવે છે, અને થાય એને ઉપાદાન કારણ કહેવામાં, ક્ષણિક ઉપાદાન કારણ એક સમયની પર્યાય એની એક સમયની યોગ્યતા થવા યોગ થાય છે. પુણ્યને પાપના પરિણામ અવા યોગ થઈ રહ્યા છે, થાય છે, થાય છે, થાય છે એમ જાણ. પણ હું કરું છું એમ તું જાણ, અને મારી હાજરી છે તો થાય છે માટે હું કરું છું એમ પણ હવે ન જાણ ને ન માન. આવું ભેદ જ્ઞાન ગમે ત્યારે કરવું પડશે. આજે કરે તો આજે ન્યાલ થઈ જવાનું છે, કાલ ઉપર રાખવા જેવું. આ પ્રમાણે વિશેષ એટલે તફાવત એકીને એટલે બે ના લક્ષણ ભિન્ન ભિન્ન હોવાને કારણે બે તત્વ જુદા છે. જીવ તત્વ અને આશ્રવ તત્વ ભગવાને બે તત્વ જુદા કયા છે એને જીવના પરિણામ કયા છે, પણ એને જીવ કયો નથી. શું કહ્યું? પરિણે ઉંદરે પાપના પરિણામને ભગવાને આશ્રવ તત્વ કહ્યું. સાત તત્વમાં પુનરે પાપને અભેદ ગણીને એક તત્વ કહ્યું આશ્રવ. તો જે આશ્રવો છે તે જીવનો વિભાવ એક સમયની પર્યાય છે, જીવના પરિણામ કહો, પણ એને જીવ ન કહો, જીવ નથી. પાણીની એક સમયની ઉષ્ણ અવસ્થા થઈ, વિપરીત ભલે વિપરીત, પણ એ પાણીના પરિણામ છે, પણ પાણી નથી. પાણીનું લક્ષણ એમાં નથી, એમાં ખરેખર તો અગ્નિનું લક્ષણ રહેલું, ખરેખર તો એ અગ્નિના પરિણામ છે, એ પાણીના પરિણામ પણ નથી. કેમ કે પાણીની જાતિ ભિન્ન છે, સામાન્ય એવું વિશેષ નથી. માટે સામાન્ય એવું વિશેષ હોય તે તેના પરિણામ કહેવાય, સામાન્ય થી લક્ષણ ભિન્ન પડી જાય એ પરિણામે સામાન્ય ના હોઈ શકતા. અદભુત વાત ગુરુદેવ ના પ્રતાપે બહાર આવી ગઈ છે, જગત ના જીવો શાંતિથી સાંભળે છે. આવી તત્વની વાત પણ હજારો લાખો જીવો સાંભળે છે પ્રેમથી. ગીતની વાત છે, આવું ભેદ જ્ઞાન એક સમય માત્ર પણ અંતર્મુખ થઈને જીવે પીડ્યું નથી. આ ભેદ જ્ઞાન કરવા જેવું છે. જ્ઞાન ભિન્ન રાગ ભિન્ન છે, જીવના પરિણામ કહો, પણ તે જીવ નથી. આશ્રવો છે તેને જીવના વિભાવ ભાવ કહો, પરિણામ કહો, પણ તે જીવ નથી. અરે સંવર નિદ્રાના પરિણામ એ જીવના પરિણામ છે, પણ એ જીવ નથી. મોક્ષના પરિણામ પણ જીવના પરિણામ કહો, પણ તે જીવ નથી. જીવ તો એનાથી ન્યારો જુદો છે, એ પરિણામ તો ક્ષણિક નાશવાન સાપેક્ષ છે, અને ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ એ તો અવિનાશી નિરપેક્ષ તત્વ રહેલું છે. એ કર્મ થી નિરપેક્ષ અને કર્મ સાપેક્ષ પરિણામ થી પણ નિરપેક્ષ તત્વ ના અનંતરૂપ વસ્તુ છે, તે દ્રષ્ટિનો વિષય છે. તેમાં અનુભૂતિ કરવા યોગ્ય, એમાં અનુભૂતિ કરતા આશ્રવ ને આત્માનું જુદાયું ખાનીને થઈ જાય ને આનંદ નો અનુભવ આવે, ત્યારે જ્ઞાન માત્ર થી આશ્રવ નો નિરોધ સિદ્ધ થઈ જાય છે. આત્માના અનુભવ નું જ્ઞાન પ્રગટ થતા હવે અજ્ઞાન નો અભાવ થાય છે. અજ્ઞાન એટલે ભાવબંધ નો નાશ થાય છે. આ પ્રમાણે વિશેષ તફાવત દેખીને જયારે આ આત્મા આત્મા ને આશ્રવો નો ભેદ જાણે છે, જુદાય જાણે છે, જેમ દેહ ને આત્મા ભિન્ન છે, જેમ જ્ઞાન માં રહેલી તરવાર એ જ્ઞાન મય નથી, તરવાર ભિન્ન ને જ્ઞાન ભિન્ન છે, એમ આ દેહ અને ચૈતન્ય આત્મા બે ભિન્ન ભિન્ન તત્વ છે. ચૈતન્ય તત્વ જીવ તત્વ છે અને દેહ અજીવ તત્વ છે. જીવ ને અજીવ જેમ ન્યારા ન્યારા છે, જુદા જુદા છે, ભિન્ન ભિન્ન છે, એમ ભગવાન ચૈતન્ય મૂર્તિ જીવ તત્વ સામાન્ય અને વર્તમાન વિશેષમાં લાગી ઉત્પન્ન થાય પુણ્ય પાપની એ બે જુદા જુદા બે તત્વ છે, બે ભિન્ન તત્વ છે, એકમાં બીજાનો અભાવ છે. એક તત્વ ને બીજું તત્વ અડતું નથી. ચૈતન્ય આત્મા ને પુણ્ય ને પાપ ના પરિણામ સ્પર્શતા નથી, અડતા નથી, ઉપર ઉપર કરે છે, અંદર માં પ્રવેશી પામતા. આમ આ પ્રમાણે વિશેષ તફાવત દેખીને જયારે આત્મા આત્મા ને આશ્રવ નો ભેદ એટલે જુદા જાણે છે, જયારે જુદાપણું જાણે છે, પાકેલ કેરી હોય ને એમાંથી રસ ચૂસે, ત્યારે રસનો સ્વાદ આવે, પણ છોકા ગોઠલા કે છાલ એનો સ્વાદ આવતો કેમ કે એ ભિન્ન તત્વ છે. એમ પુણ્ય પાપ ના આશ્રમ થી ભિન્ન પડીને આત્મા આત્મા નો અનુભવ કરે છે, ત્યારે આનંદ નો અનુભવ આવે છે. એ પુણ્ય પાપ નું ફળ જે આકૃતા એનું વેદન એને આવતું કેમ કે એ ભિન્ન છે. જ્ઞાન ને આનંદ થી આત્મા ભિન્ન છે, એટલે એકાગ્ર થતા જ્ઞાન ને આનંદ નો સ્વાદ આવે છે, પણ સાથે સાથે પુણ્ય પાપ ના પરિણામ કે જળ કર્મ કે દેહ નો સ્વાદ બિલકુલ આવતો નથી. છોટા ગોઠલા ને છાલ ત્રણેય જુદા રહી જાય છે ને રસ ચૂસે છે. એમ ચૈતન્ય નો રસ ચૂસાય છે અંદર માં જયારે ત્યારે આવું જુદું પાડે ત્યારે જ્ઞાન માત્ર થી બંધ નો નિરોધ થાય છે, મિથ્યાત્વ નો અભાવ થઈ જાય છે. આત્મા અને આશ્રમ નો જયારે ભેદ કે જુદા જાણે છે તે જ વખતે તે સમયે તત્ક્ષણ તત્કાળ ક્રોધાદી આશ્રમો થી નિવૃત્તિ થાય છે. એટલે આત્માની અરુચિ એવો જે ક્રોધ હતો એ ક્રોધ છૂટી જાય છે. આત્માની રુચિ થાય છે ત્યારે પુણ્યની રુચિ છૂટી જાય છે. એને ક્રોધાદી આશ્રમો થી નિવૃત્તિ થાય છે એમ કહ્યું. કારણ કે તેમનાથી જે નિવૃત્ત ન હોય તેને આત્માને આશ્રમોના પારમાર્થિક સાચા વેદનાની સિદ્ધિ થઈ નથી. શું કે છે, કેવળ વાતો કરે કે શુદ્ધ આત્મા ભિન્ન છે ને પુણ્ય પાપ ના પરિણામ ભિન્ન છે એમ કેવળ વાતો કરનાર છે અને આશ્રમ થી નિવૃત્તો નથી એને ખરેખર પારમાર્થિક વેદના કહેવાતું નથી. બધાની હાજરી એ છે. કારણ કે તેમનાથી જે નિવૃત્તો નથી, મિથ્યાત્વ ભાવને છોડતો નથી ને સમ્યક દર્શનને ગ્રહણ કરતો નથી. ગ્રહણ પૂર્વક ત્યાગની વિધિ છે. સુરગઢમાં કઈ ત્યાગની વાત હશે કે નહીં કે સાંભળતે ત્યાગની વાત સાંભળી જ નથી. ત્યાગ વિના ધર્મ જ ન થાય. એટલે હવે ત્યાગ ક્યાંથી આવ્યો? સુરગઢમાં તો કઈ ત્યાગની વાત તો છે નહીં. ત્યાગ વિના ધર્મ ની શરૂઆત હતી અને મિથ્યાત્વ નો ત્યાગ સમ્યક દર્શન ના ગ્રહણ પૂર્વક થાય છે. ગ્રહણ પૂર્વક ત્યાગ તેને ખરેખર ત્યાગ કહેવામાં આવે છે. ગ્રહણ નિરપેક્ષ ત્યાગ તેને ધર્મ નો ત્યાગ કહેવામાં. હવે તો ઘણા વર્ષ થી વાત બહાર આવી ગઈ છે એટલે કઈ દુહાપો ન થાય. સત્ય વાત સાંભળતા ક્રોધ છોડો, માન છોડો, માયા છોડો, લોભ છોડો, કસાય છોડો, આ છોડો, આ છોડો, ઘરબાર છોડો, પણ છોડો 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 એમાં ગ્રહણ શેનું કરવું એ કઈ ખબર નથી. ગ્રહણ પૂર્વક ત્યાગ ને સમ્યક ત્યાગ કહેવામાં આવે. જેમ જેમ આત્મા વિતરાગ પરણતિ રૂપે પરણમે છે, વિજ્ઞાન ધન સ્વભાવ થતો જાય છે, તેમ તેમ તે આત્મા તથા પ્રકારના આશ્રો થી નિવૃત્તે છે. જેટલી જેટલી વિતરાગતા વધે તેટલો તેટલો રાગ નો ત્યાગ ગમે શબ્દ ગમે પણ ગ્રહણ વિના એ ત્યાગ હોય શકે. અકષાય ભાવ નું ગ્રહણ થતા કષાય નો ત્યાગ થાય તેને સમ્યક પ્રકારે ત્યાગ કહેવામાં. દિલ્હીમાં એક ઘણા વર્ષ પહેલાની વાત છે, 15-20 વર્ષ થઈ ગયા છે. એક જૈના બોજ કંપની વાળા પ્રેમચંદજી છે, મોટા કરોડોપતિ દિગંબરજી, મંદિર બનાવેલું એના પિતાશ્રી અને એના માતાજી આવતા હતા વાંચનમાં. પેલા હું બીજે ઉછળો તો પછી એને ઘેરે લઈ ગયા 15-20 રોકાણ. માતાજી આવતા હતા મોટી ઉંમરના. આ વાત ત્યાં કરી કે ગ્રહણ પૂર્વક ત્યાગ તે સાચો ત્યાગ છે. ગ્રહણ વિના નો ત્યાગ એ મિથ્યા ત્યાગ માં જાય. અરે પંડિતજી ઘરે જઈને કે પંડિતજી એ ક્યાં વાત, સારી ઉંમર ચલી ગઈ, એસી વાત મેને કભી સુની નહીં કે ગ્રહણ પૂર્વક ત્યાગ એ ક્યાં વાત આયા. મેં કહ્યું ભાઈ એ તો કુંકુદાચાર્ય ભગવાને સમયસાર માં ફરમાયું, પણ ગ્રહણ ની વાત જગત ને સાંભળવા મળે કે શું ગ્રહણ કરવું. સમ્યક દર્શન નું ગ્રહણ થતા મિથ્યાત્વ નો ત્યાગ થઈ જાય છે. વિશેષ સ્થિરતા થતા અવરોધ નો ત્યાગ થાય છે. અને પરિપૂર્ણ વિતરાગ દશા નું ગ્રહણ થતા કષાય નો ત્યાગ થાય છે. અને મોક્ષ નું ગ્રહણ થતા યોગ નો ત્યાગ થાય છે. મિથ્યાત્વ અવરોધ કષાય ને યોગ ચાર પ્રકારના આશ્રવો એક ક્રમે ચડે છે. મિથ્યાત્વ રહે અને અવરત ચાલ્યું જાય એમ ત્રણ કાળમાં બને. એક ક્રમ ભંગ કરનારા અજ્ઞાની પ્રાણીઓ છે, એને કઈ માર્ગ ની ખબર. હમણાં થોડોક ત્યાગ કરી લે પછી સમય કરશું તો પછી ના ના એ વિધિ નથી. પેલા પ્રથમ મિથ્યાત્વ નો ત્યાગ અને સમય કરશું નું ગ્રહણ. ત્યાંથી હજી ધર્મ ની એકડા ની શરૂઆત. એકડો છે હજી તો સમ્યક દર્શન તો એકડો છે, નાનો ધર્મ છે. ચારિત્ર તે મુખ્ય ધર્મ છે, પણ સમ્યક દર્શન વિના ચારિત્ર એટલે લીન થઈ શકે. એમાં લીન થવું એની ખબર નહીં. એ છે કારણ કે તેમનાથી એટલે મિથ્યાત્વ ના પરિણામ થી જે નિવૃત્તો ન હોય તેને આત્મા ને આશ્રવ ના પારમાર્થિક સાચા ભેદ જ્ઞાન ની સિદ્ધિ થતી. વાતો કહે છે કે રાગ ભિન્ન આત્મા ભિન્ન પણ રાગ થી ભિન્ન પડીને ચૈતન્ય માં ઉપયોગ લગાવીને અનુભવ કરતો નથી તો એ મિથ્યાત્વ નો અભાવ થઈ શકશે નહીં. માટે ક્રોધાધિક આશ્રવો થી નિવૃત્તિ સાથે જે અવિનાભાવી છે એવા જ્ઞાન માત્ર થી અજ્ઞાન થી થતો જે પૌદગલિક કર્મ નો બંધ તેનો નિરોધ થાય છે. આત્મા નું જ્ઞાન થાય એટલે અજ્ઞાન ટળે. અજ્ઞાન ટળે અને આત્મા નું જ્ઞાન થાય એ બે વચ્ચે અવિનાભાવ સંબંધ છે. અજ્ઞાન રહે ને જ્ઞાન આત્મા નું થઈ જાય એમ ત્રણ કાળમાં બને. મિથ્યાત્વ રહી જાય ને આશ્રુ થી નિવૃત્ત એમ બને નહીં. સમ્યક દર્શન પ્રગટ થાય ત્યારે જે મિથ્યાત્વ નો ભાવ થાય. મિથ્યાત્વ એટલે શું? દેહ ને આત્મા માનો, જળ કર્મ થી લાભ માનો, પુણ્ય થી ધર્મ માનો, પુણ્ય કરતા કરતા ધર્મ થાય એ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એટલે ખોટી શ્રદ્ધા છે, વિપરીત શ્રદ્ધા છે. આત્મા નો સ્વભાવ જ્ઞાયક હોવાથી જ્ઞાતા છે અને માને કે પુણ્ય પાપ નો હું કરતા એનું નામ મિથ્યાત્વ જ્ઞાન ભ્રમ છે. માટે ક્રોધાધિક આશ્રવો થી નિવૃત્તિ સાથે જે અવિનાભાવી છે એવા જ્ઞાન માત્ર થી અજ્ઞાન થી થતો જે પૌદગલિક કર્મ નો બંધ તેનો નિરોધ થાય છે. અજ્ઞાન જન્ય કર્મ નો બંધ હતો એ અજ્ઞાન ટળે તો અજ્ઞાન જન્ય કર્મ નો બંધ ટળી જાય છે. પછી અસ્થિરતા નો જેટલો રાગ રહે એટલો અલ્પ બંધ થાય એને ગૌણ ગણવામાં આવે. વૈજ્ઞા આત્મા હવે પ્રશ્ન કરે છે, વૈજ્ઞા આત્મા એટલે શુદ્ધાત્મા જ્ઞાયક ભાવ અને આશ્રવોનું એટલે પુણ્ય પાપના પરિણામોનું વેદ જ્ઞાન એટલે જુદાપણાનું જે જ્ઞાન છે તે અજ્ઞાન છે કે જ્ઞાન છે? આત્મા ને પુણ્ય પાપના પરિણામ બે જુદા જુદા છે એમ જેને વિચાર કોટીમાં લીધું એને પ્રશ્ન કરે છે કે એ અજ્ઞાન છે કે જ્ઞાન છે? હવે એનો ઉત્તર આપે છે, જો અજ્ઞાન છે તો આત્મા ને આશ્રવના ભેદ જ્ઞાન થી તેની કઈ વિશેષતા? એ તો એનું એ રહ્યું, વાતોમાં રહ્યું. આત્મા ભિન્ન રાગ ભિન્ન અજ્ઞાન ન ટળે, ભાષાથી અજ્ઞાન ન ટળે, શાસ્ત્ર વાંચવાથી અજ્ઞાન ન ટળે, શાસ્ત્ર સાંભળવાથી અજ્ઞાન ન ટળે. રાગ થી ભિન્ન પ્રત્યક્ષ શુદ્ધાત્મા નો અનુભવ થાય ત્યારે અજ્ઞાન ટળે. સમ્યક જ્ઞાન પ્રગટ થાય ત્યારે મિથ્યા જ્ઞાન નો નાશ થાય. જો અજ્ઞાન છે તો આત્મા ને આશ્રવના અભેદ જ્ઞાન થી તેની કઈ વિશેષતા નથી. અને જો જ્ઞાન છે એને જો જ્ઞાન કહેવામાં આવે તો તે જ્ઞાન આશ્રવ માં પ્રવર્તે છે કે તેમનાથી નિવૃત્ત છે? એને પુણ્ય મીઠા છે કે પુણ્ય મીઠા છૂટી છે? જો પિંડની વિચાર છે તો તે આશ્રમમાં પ્રવર્તે છે, તે સંવરમાં આવ્યો નથી. જો આશ્રમમાં પ્રવર્તે છે એટલે પુણ્ય ઇઠાસમાં રહેલો છે અને પુણ્યના ફળ વાલા લાગે છે, તો પણ આત્માને આશ્રમના અભેદ જ્ઞાનથી તેની કઈ વિશેષતા નથી. અને જો આશ્રમથી નિવૃત્ત છે, વિખ્યાત છૂટી ગયું છે, તો જ્ઞાનથી જ મનનો નિરોધ સિદ્ધ થયો કેમ ન થવાય? શોધ આત્માના અનુભવ પૂર્વકનું સમ્યક જ્ઞાન પ્રગટ થયું તો અજ્ઞાન ટળી ગયું એમ કેમ ન કહેવાય? કે જરૂર કહેવાય, અજ્ઞાન ટળેલું છે. અનુભવથી અજ્ઞાન ટળી જાય, આત્માના અનુભવીને અજ્ઞાન ટળી શકે નહીં. હજારો શાસ્ત્રો મોઢે કરે તો અજ્ઞાન ન ટળે, ઉપવાસ કરે તો અજ્ઞાન ન ટળે, સમય શિખરની યાત્રા કરે તો અજ્ઞાન ન ટળે, અને 50 મંદિર બંધાવે તો અજ્ઞાન ન ટળે. અરે આ મંદિર ની તો અત્યારે ચાલે છે વાત, હા એ તો શુભ ભાવ છે. જેને આત્મા રૂચે છે ને એને પંચ પરમેષ્ઠી પરમાત્મા પ્રત્યે શુભ ભાવ આવ્યા વિના રહેતો. હા જીન પ્રતિમા જીન સારખી એને એવો શુભ ભાવ આવે હોય, આવે એને જાણે. પણ આ મેં કર્યો મારાથી થયો ને મને લાભ થશે એમ માનવું હોય તો અજ્ઞાનના ખાતામાં જાય છે. અને જો આશ્રમથી નિવૃત્તું છે તો જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ કેમ થાય? સિદ્ધ થયો જ કહેવાય. આમ સિદ્ધ થવાથી અજ્ઞાનનો અંશ એવા ક્રિયાનયનું ખંડન થયું. અજ્ઞાનનો અંશ એવો જે ક્રિયાનય કરું 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 ક્રિયાનય એનું ખંડન થયું. વળી જે આત્માને આશ્રમનું ભેદ જ્ઞાન છે તે પણ જો આશ્રમથી નિવૃત્ત ન હોય તો તે જ્ઞાન જ નથી એમ સિદ્ધ થવાથી જ્ઞાનનો અંશ એવા જ્ઞાનનયનું પણ ખંડન થયું. એને માનસિક જ્ઞાનમાં વિચાર્યું કે જ્ઞાયક આત્મા ભિન્ન રાગ ભિન્ન, એમાં પણ એની ભિન્નતા નહીં થો એ જ્ઞાનનો અંશ એનાથી પણ લાભ એને થયો નહીં. કેમ કે નિવૃત્તિ જોઈએ આશ્રમથી, અજ્ઞાન ટળવું જોઈએ. ક્રિયાનયનો અંશ અને જ્ઞાનનો અંશ બે ભૂલ બતાવી કે એકલી વાતો કરે કે આત્મા ભિન્ન ને રાગ ભિન્ન, એમ ભાવ મનમાં ઇન્દ્રિય જ્ઞાનમાં એ જ્ઞાનના અંશમાં જુદાઈ કરે છે પણ અનુભવ કરીને જુદું પડતો નથી, તો એ જ્ઞાનનો અંશ પણ મિથ્યા છે. જ્ઞાનનો અંશ એવા એકાંત જ્ઞાનનયનું પણ ખંડન થયું. આવા આશ્રવો અશુચિ છે ભાઈ, મલિન છે, અપવિત્ર પરિણામ છે, જળ છે, અચેતન છે, દુઃખના કારણ છે. પણ પુણ્યના પરિણામ દુઃખના કારણ છે કોઈ, પાપના પરિણામ તો દુઃખના કારણ બરાબર છે. પણ પુણ્ય કરે અને દુઃખ થાય તો કોઈ પુણ્ય જ નહીં કરે, તો પુણ્ય નહીં કરે તો આત્માનું ભાન કરશે, એમાં વાંધો શું આવ્યો? દુઃખનું કારણ જાણીને છોડશે, દુઃખનું કારણ જાણીને એનું લક્ષ છોડી દેશે તો લક્ષ આત્મા ઉપર આવશે, તો એ તો હેતુ છે. કરતા બુદ્ધિએ પુણ્ય ન કરે, પુણ્યના પરિણામ આવે ખરા સાધક થયા પછી, પણ સાધક એનો કરતા નથી, એનો સ્વામી નથી, એનો સ્વામી પૂતગલ છે એમ જાણે છે. પુણ્યના પરિણામનો સ્વામી સાધક નથી થતો તો કોઈ એનો સ્વામી તો હોવો જોઈએ ને, કે સ્વામી બતાવો કે આ પૂતગલ દ્રવ્ય એનો સ્વામી છે, તેથી આત્મા એનો સ્વામી બની શકતો. આવી વાતો તો ઘણી અપૂર્વ રહેલી છે. નાના પછીનો આપણે 73 નંબર લેશો એમાં આવશે. આશ્રો અશુચિ જળ દુઃખના કારણે, આત્મા પવિત્ર છે, જ્ઞાતા છે, સુખ સ્વરૂપ છે, એ રીતે લક્ષણ ભેદથી. લક્ષણ એટલે બેના ચિહ્ન, બેના એંધાણ, એની નિશાની બેની જુદી જુદી છે. જીવનું નિશાન જુદું છે અને પુણ્ય પાપનું નિશાન જુદું છે. બેના લક્ષણ ચિહ્ન એંધાણ એના ટ્રેડમાર્ક બે ના જુદા જુદા છે. લક્ષણ ભેદથી બંનેને ભિન્ન જાણીને, આત્માને આશરો બંનેને ભિન્ન જાણીને આશરો થી આત્મા નિવૃત્ત થાય છે અને તેને કર્મ નો બંધ થતો નથી. જે અનંતાનું મંદિરના રાગ થી જે બંધ થાય એવો બંધ થતો નથી. એકકાલી કર્મની પ્રકૃતિ નો બંધ અટકી જાય છે. અનંત સંસ્કાર નું કારણ હતું નથી. થોડો અલ્પ બંધ થાય. આત્મા ને આશ્રો નો ભેદ જાણ્યા છતાં જો આત્મા આશ્રો થી નિવૃત્ત ન થાય તો તે જ્ઞાન જ નથી. અપીણ ખાતા ખાતા હું મરી જાય એવું જ્ઞાન તો થયું મને કે અપીણ ખાઉં તો મરી જાઉં, અપીણ ખાઉં તો મરી જાઉં. ભાષા બોલવા મળ્યો અપીણ ખાઉં તો મરી જાઉં અને ફટ અપીણ લઈને મોઢામાં. તો અફીણ ખાવાથી મરી જાઉં છું એ વાત એની ક્યાં સાચી રહી? જો મારું મરણ થાય અફીણ ખાવાથી ઝેર ખાવાથી એવું જો એને જ્ઞાન હોય તો અફીણ નો ત્યાગ થઈ જાય. એમ પુણ્યથી મને દુઃખ થાય કરતા બુદ્ધિએ એમ જો માનતો હોય તો કરતા બુદ્ધિ છોડીને એ આત્મા જ્ઞાતા થઈ ને જ્ઞાયક નો જ્ઞાતા થઈ જાય. પુણ્ય ભલે રહી જાય પણ કર્તાનું કર્મ ન બને જ્ઞાનનું જ્ઞેય બની જાય. નિશ્ચયથી જ્ઞાનનું જ્ઞેય જ્ઞાયક થાય ત્યારે વ્યવહાર નહીં પુણ્યના પરિણામ એ જ્ઞાનનું હેયરૂપ જ્ઞેય થાય છે. આટલું બધું સમજવા જેવું છે પણ લાભ મોટો છે. એક પંડિત દિલ્હીના છે, હિતેશભાઈ પ્રતિક્રમણ એક સમય નું સાચું હો, આ ઓલું નહી, પાટા નું નહી, વિકલ્પ નું નહી. એક સમય ની સામાયક, એક સમય ની સામાયક અનંત કાળ તક ખાયગા. આનંદ મોક્ષ આવી જાય, મોક્ષ પ્રગટ થાય કાળમાં. એ લાભ મોટો હોય તો વેપારી નો દીકરો તો એ જ્યાં લાભ દેખે એ વેપાર કરવા મને, અને છતાં કોઈ લાભ દેખાડે ને વેપાર શરૂ ન કરે તો એને પ્રમાદી કહેવામાં આવે. તો જ્ઞાન જ નથી અર્થાત અજ્ઞાન છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે અવિરત સમ્યક દ્રષ્ટિને વિખ્યાત અને અનંતાનો બધી પ્રકૃતિઓનો તો આશ્રવ થતો નથી પણ અન્ય પ્રકૃતિઓનો તો આશ્રવ થઈને બંધ થાય છે, તેને જ્ઞાની કેવો કે અજ્ઞાની? પ્રશ્ન કર્યો કે અવિરત સમ્યક દ્રષ્ટિ ગ્રંથિ છે એને કર્મનો બંધ થાય છે કે નથી થતો? અને જો થતો હોય તો તેને જ્ઞાની કેવો કે અજ્ઞાની? તેનું સમાધાન, સમ્યક દ્રષ્ટિ જીવ જ્ઞાની જ છે. કારણ કે તે જો બુદ્ધાની વાત અભિપ્રાય પૂર્વકના આશ્રવથી નિવૃત્તો છે, આશ્રવથી નિવૃત્તો નથી પણ અભિપ્રાય પૂર્વકના આશ્રવથી નિવૃત્તો છે. આશ્રવમાં સ્વામિત્વ બધી ઉઠાવી દીધી છે. અભિપ્રાય એનો એમ છે કે આશ્રવ એ મારો ભાવ નથી, અભિપ્રાય પૂર્વકના આશ્રવથી નિવૃત્તો છે એટલે મિથ્યાત્મના આશ્રવ થી નિવૃત્તો છે. તેને પ્રકૃતિનો જે આશ્રવ તથા બંધ થાય છે તે અભિપ્રાય પૂર્વક નથી. સમ્યક દ્રષ્ટિ થયા પછી પરદ્રવ્યના સ્વામિત્વનો ભાવ છે. આ પુણ્ય પાપના પરિણામનો એ સ્વામી થતો નથી. જ્ઞાનાનંદ પરમાત્માની સાથે સ્વસ્વામી સંબંધ જોડ્યો. વિનાયક તે મારું સ્વ ને હું એનો સ્વામી, એટલો ભેદ ટળીને જ અનુભવ થયો. જે આત્મા પુણ્ય પાપ ને જાણે છે પણ પુણ્ય પાપ નો ધણી થતો નથી. સ્વામિત્વ નો ભાવ છે માટે જ્યાં સુધી તેને ચારિત્રમો નો ઉદય છે ત્યાં સુધી તેના ઉદય અનુસાર જે થોડો આશ્રવ પણ થાય છે તેનું સ્વામી પણ તેને નથી. અભિપ્રાયમાં તો તે આશ્રવ મન થી સર્વથા નિવૃત્ત થવાય છે. તેથી તે જ્ઞાની જ જ્ઞાની થઈ ગયો. ચોથા ગુણતાને હરણ્યું હોય તો જ્ઞાની થઈ જાય. દેવ મનુષ્યને તીડે છે નારકી ચારે ભૌતિક ગતિમાં સંગ્રી પતિન્દ્રિય હોય અને પૂર્વ નો સંસ્કારી હોય તો એને અનુભવ થઈ શકે એને નિસર્ગ સમ્યક દર્શન કહેવામાં અને પ્રત્યક્ષ જ્ઞાની ના યોગમાં સમ્યક દર્શન થાય એને અધિગમ સમ્યક દર્શન કહેવામાં